આગળ લેવું છું. જો અર્થ અને કામમાં પ્રવૃત્તિ કરવામાં ન આવે તો તે મનુષ્યને બંનેની પ્રાપ્તિ થતી નથી, પણ જો ધર્મમાં પ્રવૃત્તિ કરવામાં ન આવે તો અર્થ અને કામની પ્રાપ્તિ થતી નથી અને વિશેષમાં અનર્થની દુઃખની પણ પ્રાપ્તિ થાય છે. માટે ધર્મના અર્થી જીવોએ શાસ્ત્ર ભણવામાં તથા શ્રવણ કરવામાં નિરંતર ઉપયોગ રાખો. આ મોંથી અંધકારરૂપ બનેલા જગતમાં શાસ્ત્રો પ્રકાશ કરનારા છે, આત્મભાન જાગૃત કરનારા છે. માયારૂપ રોગને શાંત કરવામાં શાસ્ત્ર ઔષધ તુલ્ય છે. દ્રવ્યનું કારણ પણ શાસ્ત્ર છે. શાસ્ત્ર સર્વગત ચક્ષુ કડીકાળમાં છે અને સર્વ અર્થનું સાધક શાસ્ત્ર છે. જે મનુષ્યની આ શાસ્ત્ર તરફ ભક્તિ નથી, આમાં આગમ જ્ઞાનનું મહત્વ આપ્યું છે કે પ્રત્યક્ષ કેવળ જ્ઞાન પ્રગટે નહીં, ત્યાં સુધી જો પદાર્થનો નિશ્ચય કરવો હોય તો આગમ શાસ્ત્રોથી થાય છે. માટે મુનિઓએ આગમ તરફ ભાવ રાખવો અને પરલોક સંબંધી ઘણી હકીકત શાસ્ત્રોથી જ આપણે જાણવા મળે છે અને એના માટે શાસ્ત્ર આધારભૂત છે. જો અણુકર્મી જીવ હોય તો તેને એને પરમ આદર હોય. પૈસા મેળવવાને કામ વાસના તો જીવને ઉપદેશ ન મળે તો અનાદિના સંસ્કાર મુજબ પ્રવૃત્તિ કરે છે, પણ ધર્મ માર્ગમાં પ્રવૃત્તિ તો ઉપદેશ મળે તો જ થઈ શકે. માટે શાસ્ત્રોને પૂજ્ય ભાવ રાખવો હિતકારી છે. અને આ અર્થ અને કામની પ્રવૃત્તિમાંથી અનર્થ દુઃખની પ્રાપ્તિ થાય, પણ આ ધર્મ વિના તો અનર્થની દુઃખની ઘણી પ્રાપ્તિ થાય. માટે ધર્મી જીવોએ શાસ્ત્ર ભણવામાં અને શ્રવણ કરવામાં નિરંતર પ્રયત્ન રાખવો.
બરાબર, શાસ્ત્રનું મહત્વ ક્યાં કીધું? એનું મહત્વ ક્યારે છે?
પ્રત્યક્ષ કેવળ જ્ઞાન
જ્યાં સુધી કેવળ જ્ઞાન પ્રગટે નહીં એટલે જીવને જ્યાં સુધી સર્વજ્ઞતા ન પ્રગટે ત્યાં સુધી આધાર શેના ઉપર રાખવો?
શાસ્ત્ર.
પછી બીજું કે જગત જીવવા માટે તો ઉપદેશ વિના પણ પ્રવૃત્તિ
થઈ શકે.
કોઈને પણ બાકીની પ્રવૃત્તિ કરવામાં, એનું ભણવામાં, એનો સંસાર વ્યવહાર ચલાવવામાં, એને કમાવવામાં, એની આર્થિક પ્રવૃત્તિમાં શાસ્ત્રની કાંઈ જરૂરત નથી. પણ ધર્મનું પ્રવૃત્તિ તો ઉપદેશ વિના થઈ શકતી નથી. અને જો ધર્મની પ્રવૃત્તિ ન કરે તો અનર્થની પ્રાપ્તિ થાય છે. હવે આ શાસ્ત્રો કેવા છે, એનું મહત્વ? અંધકાર, મોહરૂપી અંધકાર. શાસ્ત્રો શું કરે છે?
મોહરૂપી અંધકારને દૂર કરે,
મોહની દ્રષ્ટિ હટાવે છે. જીવને પદાર્થ પ્રત્યે, સંસાર પ્રત્યે મોહ છે. મોહ એટલે લાગણી, મમત્વ, હિત બુદ્ધિ, સુખ બુદ્ધિ, આ જેને કહીએ આ બધી મિથ્યા છે. પદાર્થથી, વસ્તુથી જીવને ખરેખર સુખ મળી શકે એમ નથી, પણ મળે છે એવી જે ભ્રાંતિ છે, એવી એની જે કલ્પના છે, એ મોહને કારણે છે, અજ્ઞાનને કારણે છે. તો શાસ્ત્રો પેલું કામ શું કરાવે છે? મોહથી કાઢે અને જગતનો પ્રકાશ કરે છે. પછી બીજું આત્મભાન, આત્મભાન જાગૃત કરે છે. એટલે
આત્માનું, પોતાના આત્માનું ભાન કરાવે, સ્વરૂપની પ્રાપ્તિ કરે,
કે હું આત્મા છું છું એવું એક ભાન કરાવે છે. જ્ઞાન પછી થશે,
એટલે ભાન કરાવે
કે હું માત્ર દેહ નથી, શરીર નથી, એને કંઈક વિચાર આવે તો એને શાસ્ત્ર શું કરાવે છે? તો કે આત્મભાન કરાવે છે. પછી ત્રીજું
માયારૂપ રોગને શાંત કરવામાં,
માયારૂપી રોગ, માયા પરમા પોતાપણાની ભ્રાંતિ, જે નથી તે છે એવું જે ફિટ કરે મગજમાં એ માયા કહેવાય. તો એ માયારૂપી રોગ જે છે, જીવને આ એક રોગ લાગુ પડી ગયો છે કે જગતના જે જે પદાર્થો દેખત ભૂલી, દેખત ભૂલી એ માયાનો રોગ છે. જે જે દેખો નથી ને ભૂલ્યો નથી એટલે એની સાથે જોડાયો જ છે, તો એ માયાનો રોગ દૂર કરવામાં. પછી હા,
દ્રવ્ય સમજવું, દ્રવ્યને સમજવું પણ શાસ્ત્રથી સમજી શકાય.
દ્રવ્યનું કારણ પણ
શાસ્ત્ર,
શાસ્ત્ર છે. એટલે ભલે એને ધન કમાવવું છે, પણ એ ધન કમાવવામાં પણ જો સાચું ધન કમાવવું હોય તો શાસ્ત્રથી, શાસ્ત્રો નીતિથી કરે, ધર્મથી કરે, તો એને એમાં એનું કારણ પણ મળે છે. મહાભારતની અંદરનું વ્યાસ મુનિનું વાક્ય છે કે ધર્મથી જ ધનની પ્રાપ્તિ થાય છે, છતાં જગતના જીવો અર્થને કામની પ્રાપ્તિ ધર્મ થતા હોવા છતાં ધર્મને ભૂલીને અર્થ કામની પ્રવૃત્તિ કરે છે, અને એ અર્થ કામની પ્રવૃત્તિમાં, ધર્મ વિનાના અર્થ કામની પ્રવૃત્તિમાં કેવળ અનર્થ નિપજે છે. કારણ કે ધર્મની પ્રવૃત્તિ કરવામાં ન આવે તો ઉપર લખ્યું છે અર્થ અને કામની પ્રાપ્તિ થતી નથી, અને વિશેષમાં
અર્થને દુઃખની પ્રાપ્તિ,
અનર્થની દુઃખની પ્રાપ્તિ થાય છે. ધર્મના આધાર વિના થયેલી કામની અને અર્થની પ્રવૃત્તિ એ જીવને અનર્થનું કારણ થાય છે, દુઃખનું કારણ થાય છે. માટે દ્રવ્યનું કારણ પણ શાસ્ત્ર છે, અને શાસ્ત્ર સર્વગત ચક્ષુ, સર્વગત ચક્ષુ બધાને, ગમે તેને ગમે તે પદાર્થનું સર્વગત ચારે બાજુ કંઈ પણ જોવું હોય તો શાસ્ત્રની દ્રષ્ટિ ઉપકારી છે. આપણે જ્યાં કંઈ જાણવું હોય તો જેની પાસે શાસ્ત્રની દ્રષ્ટિ છે એ પદાર્થને, વસ્તુને, સ્થિતિને, પરિસ્થિતિને વધુ સારી રીતે જાણી શકે. આંખની ચક્ષુથી તો કેટલું જાણી શકાય એની મર્યાદા હોય, પણ જેની પાસે શાસ્ત્રની દ્રષ્ટિ છે એ કોઈ પણ સમસ્યા હોય, આખા લોકમાં એ રહેતો હોય, પણ જેની પાસે શાસ્ત્રની દ્રષ્ટિ છે, આવો જેને વિદ્વાન છે એ કહે છે વિદ્વાન તો જગતમાં સર્વત્ર પૂજાય છે. શું કામ? કે એની દ્રષ્ટિ સર્વગત છે, બધા જ પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જાણે છે. અને
સર્વ અર્થનું શાસ્ત્ર
સાધક શાસ્ત્ર છે. આગળ, હવે
જે મનુષ્યને આ શાસ્ત્ર તરફ ભક્તિ નથી,
શું અપેક્ષા વિચારો, શું કહે છે? અપેક્ષા શું છે? અહીંયા જે સમજાવ્યું છે કે શું છે,
અર્થ અને કામની પ્રાપ્તિ થતી નથી.
જો અર્થ અને કામમાં પ્રવૃત્તિ કરવામાં ન આવે તો મનુષ્યને બંનેની પ્રાપ્તિ થતી નથી, પણ જો ધર્મમાં પ્રવૃત્તિ કરવામાં ન આવે તો અર્થ અને કામની પ્રાપ્તિ થતી નથી, અને વિશેષમાં દુઃખની પ્રાપ્તિ થાય છે.
એની પણ એવી જ ગતિ થાય, એટલે અલ્ટિમેટલી એને દુઃખ
ધર્મના અભાવમાં થયેલી કામની અને અર્થની પ્રવૃત્તિ શું આપે? અર્થ અને કામની પ્રાપ્તિ થતી નથી. અર્થ અને કામ શેના માટે છે? અર્થની પ્રાપ્તિ એ સુખ માટે છે, કામની પ્રાપ્તિ એ પણ સુખ માટે છે. એ કહે છે કે પ્રવૃત્તિ થતી નથી એટલે એ જે હેતુ છે, જે લક્ષ્ય છે, એની પૂર્તિ થતી નથી, એની પ્રાપ્તિ થતી નથી, એટલે એને એ પણ દુઃખનું કારણ બને છે. જે પ્રશ્ન જવાબના છે કે એ પણ પ્રવૃત્તિ થાય ખરી, પણ એ પ્રવૃત્તિ થયેલી પ્રવૃત્તિ પણ એના સુખનું કારણ ન થાય. વાસ્તવિક તો અર્થ અને એટલે લક્ષ્ય પ્રાપ્તિ નથી થતી, એ અર્થમાં અપેક્ષા લેવાનું. આગળ,
જે મનુષ્યને આ શાસ્ત્ર તરફ ભક્તિ નથી તેની સર્વધર્મ ક્રિયા અંધની ક્રિયાની માફક કર્મના દોષને લઈને નિષ્ફળ થાય છે. પાણી વડે જેમ મલિન વસ્ત્રની શુદ્ધિ કરાય છે તેમ રાગાદી દોષથી મલિન થયેલા મનની શુદ્ધિ શાસ્ત્ર વડે કરાય છે. જે મનુષ્યની બુદ્ધિ શાસ્ત્રમાં બહુ તીવ્ર સૂક્ષ્મ બાબતોનો વિષય કરનારી છે, વિષય કરનારી અને શ્રદ્ધાળુ છે, તે બુદ્ધિ ખરેખર મોક્ષરૂપી સ્ત્રીનો મેળાપ કરી આપનાર દૂતિ સમાન છે. માટે ભવભીરુ જીવોએ શાસ્ત્ર તરફ ભણી લાગણી રાખવી. જેમ દુઃખે પ્રવેશ કરી શકાય તેવી અટવીમાં ભૂલો પડેલો મુસાફર ખાડા પ્રમુખથી દૂર રહીને ખાડા ટેકરા ઝાડા ઝાંખરાને વટાવીને ઉલોંગીને પોતાના ઈચ્છિત સ્થાને પહોંચવાનો માર્ગ પોતાની મેળે પામી શકતો નથી, તેમ આ ભવરૂપ અટવીમાં ભૂલો પડેલો મનુષ્ય અજ્ઞાનરૂપ ઉન્માર્ગને ઉલ્લંઘીને શાસ્ત્ર જ્ઞાનરૂપ હોમ્યાની મદદ વિના મોક્ષમાં પહોંચી શકાય તેવો માર્ગ પામી શકતો નથી. એટલે આગમપણી દ્રષ્ટિ રાખવાનું કહે છે, પણ જે મનુષ્યોને આગમ તરફ ભક્તિ નથી તેની બધી જે ક્રિયાઓ કરે છે તે નિષ્ફળ છે અને તે અંધની માફક કરે છે અને કર્મ બંધનનું કારણ બને છે. અને એનું એક્ઝામ્પલ આપેલું છે કે જેમ વસ્ત્રને આપણે પાણીથી શુદ્ધ કરાય તેમ જો આપણા રાગ અને દોષથી જે મલિન થયેલી મનની શુદ્ધિ એ આ શાસ્ત્ર વડે કરી શકાય છે. અને જે મનુષ્યને શાસ્ત્રમાં તીવ્ર એટલે સૂક્ષ્મ ઉપયોગ છે તે વિષય એટલે તે એને શ્રદ્ધાળુ છે અને વિષય કરનારી છે અને ખરેખર મોક્ષરૂપી એટલે ખરેખર મોક્ષરૂપી સ્ત્રીનો મેળાપ કરાવ આપનાર દૂતિ સમાન છે. માટે જે ભવરૂપી જેને બંધન છે તેને શાસ્ત્ર તરફ લાગણી રાખવી જોઈએ.
શાસ્ત્રથી શું થાય છે? દ્રષ્ટિ મળે છે. કોઈ પણ વ્યવહાર કરવામાં બુદ્ધિની કુશળતા, બુદ્ધિની તીવ્રતા, પ્રજ્ઞા જેને આપણે કહીએ, એટલે વિવેકપૂર્વકની બુદ્ધિ, મેધા આ વિકસિત છે, એ શાસ્ત્રના અભ્યાસથી જીવની બુદ્ધિ શુદ્ધ થાય છે. રાગ દોષ જે છે બુદ્ધિમાં મલિનતા શું છે? કષાય. કષાયોની મલિનતાના કારણે ઘણીવાર ગમે તેટલો માણસ ગમે તે વિદ્યામાં કુશળ હોય પણ શાસ્ત્ર વિદ્યા નથી, શાસ્ત્રની કોઈ દ્રષ્ટિ નથી, તો એ પોતાની વિદ્યામાં પારંગત છે. એન્જિનિયર છે, કોઈ ડૉક્ટર છે, કોઈ લોનો છે, કોઈ માણસ ગમે તે પ્રકારનો, પણ એ કષાયોથી યુક્ત છે, રાગ દ્વેષથી યુક્ત છે, તો આવો ગમે તે પ્રકારનો બુદ્ધિશાળી છે એ કેવો છે? તો એની બુદ્ધિ શુદ્ધ નથી, મનની પણ શુદ્ધિ નથી, તો એને કારણે એ પોતાની બુદ્ધિ વડે પણ જીવનની અંદર કંઈ પ્રાપ્ત કરી શકતો નથી. ત્યારે આ શાસ્ત્રની દ્રષ્ટિવાળો માણસ છે, શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય એને જે દ્રષ્ટિ મળે છે એ દ્રષ્ટિ કેવી છે કે એ પોતાના માર્ગની અંદર પણ જે કંઈ વિઘ્ન આવે એ વિઘ્નને હટાવીને દૂર કરીને એ મદદ વિના મોક્ષમાં પહોંચી શકાય એવો માર્ગને પામે છે. એટલે શાસ્ત્ર છે એ અંતરચક્ષુ છે, જીવના અંતરચક્ષુ છે. બાહ્ય કેળવણી છે એ બાહ્ય ચક્ષુ છે, એનાથી આપણને જગત પ્રત્યેની દ્રષ્ટિ ખુલે અને શાસ્ત્રના અભ્યાસથી અંતરની દ્રષ્ટિ ખુલે. જેટલી અંતરની દ્રષ્ટિ ખુલે તેટલા પ્રમાણની અંદર જીવ જગતના વ્યવહારનું સંતુલન રાખી શકે, નહીં તો પોતે જીવ એમાંને એમાં અટવાઈ રહે. ઘણીવાર આપણી જ કેળવણી આપણા માટે જ બોજો થઈ જાય, ખ્યાલ આવે છે? આપણી જ કેળવણી આપણા માટે બોજો થઈ જાય, આપણું જ્ઞાન એક વિષયનું બોજો થઈ જાય. જો શાસ્ત્રની સંતુલન દ્રષ્ટિ, સર્વ પ્રત્યે જોવાની દ્રષ્ટિ, જગતને યથાર્થ સ્વરૂપમાં જાણવાની દ્રષ્ટિ ન હોય તો એને પોતાનું જ્ઞાન એટલું ભારે પડે ને એમ થાય કે મને કોઈ સમજનાર નથી ને મારું આ દુનિયામાં કોઈ સ્થાન જ નથી. એને તો એમ જ લાગે કે આ બધા જાણી મારા એન્ટી હોય ને, દુશ્મન, એવી જ પ્રકારની લાગણી થાય છે. અને એને કારણે એને થઈ જાય કે આ સંસારમાં કાંઈ રહેવા જેવું નથી, આપણું લેવલ જ નથી. ચાલ આગળ.
સૂક્ષ્મ બાબતોનો વિષય કરનારી એટલે અને શ્રદ્ધાળુ છે, સૂક્ષ્મ બાબતો
જેમ દાખલા તરીકે કોઈ માણસ, મેં કહ્યું ને કે હોશિયાર હોય, ડોક્ટર હોય, પણ એને દર્દીનો અભ્યાસ કરતા ન આવડે તો રોગમાં નિષ્ણાત છે. સૂક્ષ્મ બાબત કઈ છે? રોગની, દર્દીની. દર્દની તમને અભ્યાસ કરતા આવડવો જોઈએ તો તમે એની ટ્રીટમેન્ટ સરખી કરી શકો છો. એમ વેપારી છે એ માલની અંદર નિષ્ણાત છે, પણ એને ગ્રાહક સાથે સૂક્ષ્મ બાબત કે આને શું જોઈએ છે, શું નહીં, આનો સ્વભાવ શું છે, આ શું જાણે છે, આને આ કહેવાથી શું થશે, આ બધી સૂક્ષ્મ બાબત છે. કે સામાન્ય માનસિક સ્થિતિ એનો અભ્યાસ ન કરી શકે તો એનું જ્ઞાન એને ઉપકારી થાય નહીં.
ખેતીમાં પાણી મીઠું હોય, મોડું હોય, ઝાઝું હોય, થોડું હોય, તેના પ્રમાણમાં
આમાંનો પ્રશ્ન નથી, તમારો પ્રશ્ન. બરોબર છે, પણ આ વાંચન સંબંધિત નથી. એટલે છતાંય જો વિચારો તમે, અહીંયા શું કહે છે કે જો જીવ શાસ્ત્રનો અભ્યાસ વધારે કરે તો એ પછી પ્રત્યક્ષ જ્ઞાનીની વાત સાંભળતો નથી, એને શાસ્ત્રનો અભિનિવેશ, એવો એનો પ્રશ્ન છે. પણ એમાં હકીકતમાં એ છે કે જે શાસ્ત્રોનો અભ્યાસ કરે ને એનામાં દ્રષ્ટિ કઈ આવે? જ્ઞાનીને ઓળખવાની આવે કે ન આવે? તો જેનો અભ્યાસ થયો એટલે એ જ્ઞાનીને ઓળખવાની દ્રષ્ટિ. આજે કહ્યું ને કે સૂક્ષ્મ બાબતોનો વિષય કરે છે શાસ્ત્રના અભ્યાસથી સૂક્ષ્મ. જે શાસ્ત્રનો અભ્યાસ કરતો હોય એને કોઈ પણ મહાત્મા મળે તો એની તરત એમ થાય ને કે આ કઈ વસ્તુનું જાણે છે, આને કયા વિષય ઉપર આની જાણકારી વધારે છે, એ કરીને એની પાસેથી એ વસ્તુનું માર્ગદર્શન વધારે મળે એમ ક્યારે વિચાર કરે કે એને શાસ્ત્રોનો અભ્યાસ છે. તો શાસ્ત્રોનો અભ્યાસ ન હોય તો અભિનિવેશ હોય, અને એ સંપ્રદાયનો અભિનિવેશ હોય, ગચ્છનો હોય, મતનો હોય, તો કોઈની વાત ન સાંભળે. તો એ શાસ્ત્રોનો અભિનિવેશ ગચ્છના અભિનિવેશમાં છે, મતના અભિનિવેશમાં છે. પેલો અભિનિવેશનો પ્રકાર કયા પ્રકારનો છે કે જો મતનો અભિનિવેશ થઈ ગયો હોય તો વ્યક્તિગત અભિનિવેશ થયો, અને વ્યક્તિગત અભિનિવેશ થયો તો આવી શક્યતા ઊભી થાય છે. પણ અહીંયા તો કહે છે કે શાસ્ત્રોનો અભ્યાસ કરનાર સૂક્ષ્મ બાબતનો વિષય કરનારી છે, અને એ ખરેખર એની બુદ્ધિને શુદ્ધ કરે છે, એની મનની શુદ્ધિ કરે છે. શાસ્ત્રની દ્રષ્ટિ, પરમાર્થ દ્રષ્ટિ એ જીવની વિવેક દ્રષ્ટિ છે, અને વિવેક દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો એમ કે પ્રત્યક્ષ જ્ઞાનીને સાંભળતો નથી. કોઈ વાર પોતે અભિમાની બહેનો હોય, જ્ઞાનનું અજીર્ણ અભિમાન છે, મદ છે, જ્ઞાનનું અજીર્ણ મદ છે. વધારે જ્ઞાન કરે તો અહંકાર આવે, અહંકારથી કદાચ બીજાની વાત કાને ન ધરે એવું બની શકે છે, પણ એ શાસ્ત્રનો દોષ નથી, શાસ્ત્ર નથી. શાસ્ત્ર તો એને દ્રષ્ટિ જ આપે, શાસ્ત્ર એને દ્રષ્ટિ આપે. શાસ્ત્રનું કામ દ્રષ્ટિ આપવાનું છે, જેમ દીવાનું કામ પણ મૂળ છે એ વસ્તુને પકડી ન શકે તો ન પકડી શકે, પણ દીવાનું કામ તો પ્રકાશ આપવાનું છે, એમ શાસ્ત્રનું કામ પ્રકાશ આપવાનું છે. આગળ એનો જવાબ હવે આવે છે. નહીં હવે એ અત્યારે વિષય નથી, કેમ કે એ નિરર્થક ચર્ચા થશે. કોઈનો નાશ કરવો ને ન કરવો ને એ ચર્ચા અત્યારે નિરર્થક છે, વસ્તુ સાથે સંબંધિત નથી. આગળ
પરિણામ પ્રમાણે ફળ. ખેતીમાં પાણી મીઠું હોય, મોળું હોય, જાજું હોય, થોડું હોય, તેના પ્રમાણમાં તેના ફળમાં તફાવત પડે છે. તેમ અનેક મનુષ્યોની ક્રિયાઓ એક સરખી દેખાતી હોવા છતાં તેના પરિણામના પ્રમાણમાં ફળો સારા ખોટા થોડા ઘણા એમ તફાવતમાં તફાવતવાળા હોય છે, આવે છે. મનુષ્યો કર્મના ફળો અનેક પ્રકારે ભોગવે છે, છતાં તે ફળ ભોગવનાર મનુષ્યોની બુદ્ધિ જ્ઞાન સમૂહ આદિમાં ભેદવાળી હોવાથી રાગ દ્વેષ સમતા આદિમાં તરતમતા યાને વિવિધતાવાળી હોવાથી તેના ફળોમાં પણ તરતમતાવાળી વિવિધતા અનુભવમાં આવે છે. એટલું લઉં
બસ, એટલું સમજાવી દઉં.
જેમ ખેતરમાં જેમ પાણી મીઠું હોય કે મોળું હોય, જાજું હોય થોડું, પણ તેના ફળમાં તો તેના પ્રમાણમાં એ જેવું છે એના પ્રમાણમાં એને ફળમાં તફાવત પડે. તેમ અનેક મનુષ્યોની ક્રિયા બધી સરખી ન હોય, સરખી દેખાતી હોય, પણ પરિણામમાં બધા એના ફળો સારા ખોટા થોડા ઘણા એમ તફાવતમાં ફેર આવે છે, એમાં તફાવતવાળ આવે છે. મનુષ્યના કર્મો ફળો અનેક પ્રકારે ભોગવે, પણ છતાં ભોગવનાર મનુષ્યોની બુદ્ધિ જ્ઞાન સમૂહ એટલે કે મોહ આદિમાં ભેદવાળી હોય છે, એટલે કે રાગ દ્વેષ સમતા આદિમાં તરતમતા હોય છે, વિવિધતાવાળી હોય, અને ફળોમાં પણ તરતમતા અને વિવિધતા અનુભવમાં પણ આવે છે.
અહીંયા પ્રશ્ન મૂક્યો છે, આગળ એનો આવે છે, એટલે માત્ર ટૂંકમાં જ કે એક જ સરખી ક્રિયા કરવા છતાં થવા છતાં પરિણામમાં કેમ ફેર છે, પરિણામમાં ફેર હોવાનું કારણ શું? પરિણામમાં જે પ્રમાણે ફેર છે તે પ્રમાણે ક્રિયાનું ફળ પણ તરતમતા પ્રમાણે છે. ક્રિયા સરખી જ હોય, એક જ ક્રિયા સમૂહને કરાવે તો 1000 લોકો એક સરખી ક્રિયા કરે તો 1000 લોકોને સરખું જ પરિણામ મળે ન મળે? પરિણામમાં ફેરફાર થાય છે, ફળમાં ફેરફાર થાય છે. શેના આધાર ઉપર થાય છે? એ જે પ્રત્યેક વ્યક્તિ જે એ ધર્મની કરણી કરે છે, એ કરણી કરતી વખતે અહીંયા 3 તત્વ આપ્યા છે, એની બુદ્ધિ, એનું જ્ઞાન અને સમૂહ. એમાં ભેદ છે એટલે એની કરણી એક સરખી હોવા છતાં એના ફળમાં ભેદ છે, એ આગળ સમજાવે છે.
દરેક મનુષ્યોના અભિપ્રાયો બુદ્ધિ જ્ઞાન અને અસમૂહ રૂપે 3 પ્રકારના હોય છે. તેના ભેદને લઈને મનુષ્યોના બધા કર્મોમાં ભેદ પડે છે. ઇન્દ્રિયોના આશ્રયવાળી બુદ્ધિ કહેવાય છે, આગમના આશ્રયવાળું જ્ઞાન કહેવાય છે, અને આત્મજાગૃતિવાળું સદ અનુષ્ઠાન સહિત જ્ઞાન તે અસમો કહેવાય છે. જે મનુષ્યો ઇન્દ્રિયોના આશ્રયવાળી બુદ્ધિપૂર્વક જેટલા કર્મકાંડ અનુષ્ઠાન કરે છે તેનો વિપાક વિરસ ખરાબ આવતો હોવાથી તે કર્મો સંસાર ફળને આપે છે. તેના તે જ કર્મો પણ જ્ઞાનપૂર્વક કરવામાં આવે તો કાળાંતરે મોક્ષના હેતુરૂપ થાય છે, કેમ કે તે અનુષ્ઠાનમાં શ્રુત જ્ઞાનની શક્તિ દાખલ થાય છે, તેથી તેનું ભાવિ પરિણામ સુખરૂપ આવે છે. ત્રીજું, અસમોરૂપ જે કાર્ય કરાય છે તે અત્યંત શુદ્ધ હોવાથી પ્રભુના માર્ગના પ્રવાસીને મોક્ષ સુખ દેવાવાળું થાય છે. ત્રણ પ્રકારના ભેદ પડ્યા, બુદ્ધિને લઈને જે બુદ્ધિપૂર્વક જે અનુષ્ઠાન કરાય છે, જ્ઞાનપૂર્વક અને અસમોપૂર્વક. એટલે બુદ્ધિપૂર્વક જે ઇન્દ્રિયોના આશ્રયથી કરાય છે બુદ્ધિપૂર્વક, એટલે એ તો વિરસ અને વિપાક ફળ જ આપે છે ખરાબ કર્મને લઈને, પછી સંસાર ફળ જ આપે છે. અને જે શ્રુત જ્ઞાનની અને આશ્રયથી જ્ઞાનપૂર્વક જે અનુષ્ઠાન કરાય છે તેનું ભાવિ પરિણામ સુખરૂપ એટલે પરંપરાએ આવે છે. પરંતુ જે શુદ્ધ અનુષ્ઠાન, જે આત્મ જ્ઞાન જાગૃતિવાળું સદ અનુષ્ઠાન કરવામાં આવે છે તો તે તો તુરંત જ અત્યંત શુદ્ધ હોવાથી મોક્ષ સુખ દેવાવાળું થાય છે.
અનેક મનુષ્યો ક્રિયા કરે છે, સરખી કરે છે, કરણી સરખી છે, પણ દરેકના અભિપ્રાયમાં ભેદ છે. ભેદ ક્યાં પડ્યો? ક્રિયા કરતી વખતે પોતે જે અનુષ્ઠાન કરે છે તે, ધર્મકરણી જે કરે છે તે, એના અભિપ્રાયમાં ભેદ પડે છે. એક અભિપ્રાયમાં ભેદ પડે છે બુદ્ધિના આધાર ઉપર. એટલે બુદ્ધિના આધાર ઉપર કરે છે એક બુદ્ધિ, એ બુદ્ધિવાળો શું છે તો ઇન્દ્રિયોના આશ્રય ઉપર એ કર્મકાંડ કરે છે. એનો બધો આધાર શેના ઉપર હોય છે? ઇન્દ્રિયોના આશ્રય ઉપર હોય છે. એ ઇન્દ્રિયોના આશ્રયવાળી બુદ્ધિપૂર્વક કર્મકાંડ અને અનુષ્ઠાન કરે છે અને એને કારણે થઈને શું થાય છે કે એનો વિપાક વિરસ આવતો હોયથી સંસાર ફળ થાય છે. આ બુદ્ધિથી, એટલે એને અહીંયા એ કહે છે કે એનો આશ્રય લીધો છે, ઇન્દ્રિયોનો આશ્રય લીધો છે. એટલે જે જડ ક્રિયા કરે છે, માત્ર શરીરની ક્રિયા કરે છે, એમાં કોઈ પણ પ્રકારનો એને ભાવ નથી. એ પછી આવશે સાહેબ, તમે આગળ આવશે ને હવે, એક પહેલા બુદ્ધિ, પછી જ્ઞાન અને પછી સમ્મો આવશે ને, ત્રીજું આવશે. હવે અત્યારે બુદ્ધિના ઉપર ચાલે છે કે બુદ્ધિનો આશ્રય લે છે એટલે ઇન્દ્રિયોનો આશ્રય લે છે. એને બુદ્ધિનો કયો પ્રકાર કીધો છે? ઇન્દ્રિયોને. ઇન્દ્રિયોનો આશ્રય એટલે માત્ર શારીરિક ક્રિયાઓ, બાહ્ય ક્રિયા. બાહ્ય ક્રિયામાં અંતરભેદ ન કાંઈ. આનંદગંજી મહારાજે ક્યાં કહ્યું છે? સુલેખાબેન, આનંદગંજી મહારાજે કહ્યું છે કંઈ આ કોઈ સ્તવનમાં? ક્રિયા ફલો અને કાંત કરી, ક્રિયા કરી બાપડા રડવડે ચતુર્ગતિ. ખૂબ ક્રિયા કરે પણ એ માત્ર શારીરિક બધી ક્રિયાઓ કરે, એનું ફળ એને મોક્ષનું ન આવે. ચાર ગતિનું એટલે કા સુખ બાંધે કા અસુખ બાંધે. તો એની અંદર એને કહ્યું છે કે અહીંયા એ એમાં ભેદ પડે છે. અને બીજું, એ જ કર્મો જો જ્ઞાન સાથે કરે તો કાળાંતરે પણ મોક્ષનો હેતુ થાય. જ્ઞાન સાથે કરે એટલે ભાવ સાથે કરે, પોતાના સ્વરૂપના લક્ષ્ય સાથે કરે, પોતાના આત્માના હિત માટે કરે, પોતાના આત્માના કલ્યાણ માટે કરે. એટલે એની ક્રિયા માત્ર શારીરિક ચેષ્ટા થતી નથી, પણ એ ક્રિયામાં જ્ઞાન, જ્ઞાન એટલે કોઈ પણ પ્રકારની વિચારની જે તરતમ્યતા, એની જેટલી ક્ષમતા હોય એ પ્રમાણે એ વિચાર કરે. પણ એ જ્ઞાન સાથે કરે છે એટલે એની ક્રિયાની અંદર એક વિશેષ તત્વ છે, કછુ ઓર રહા ઉન સાધન. એ સાધનમાં કછુ ઓર શું વધારાનું છે? જ્ઞાન. જ્ઞાન એટલે એનો ભાવ. જ્ઞાનનું, આત્માનું સ્વરૂપ એ ભાવ સ્વરૂપ. એ ભાવથી ક્રિયા કરે છે. એની ક્રિયા ભાવમાં જેટલી શુદ્ધતા હોય તે પ્રમાણે એને ફળ પ્રાપ્ત થાય. એટલે કાળે ક્રમેને પણ કરે નહીં પણ એને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે, કારણ કે એની ક્રિયાનો આધાર ભાવ છે. આ બીજું કીધું, અભિપ્રાયોના ભેદના ત્રણ ભેદ કીધા કે ક્રિયા એક જ સરખી ચાલે છે, તો એક માત્ર બાહ્ય ક્રિયા કરે છે કોઈ પણ જાતના ભાવ વિના, બીજો જે ક્રિયા કરે છે એ ભાવ સાથે કરે છે, અને ત્રીજો અસમ્મો. અસમ્મો એટલે શું? મોરહિત, ક્ષીણ મોહ, સર્વ પ્રકારના મોહથી રહિત. એટલે નથી એને ક્રિયાના સ્વરૂપનો મોહ, નથી એને કોઈ આગ્રહ મતના આગ્રહનો મોહ, કોઈ પણ પ્રકારના મોહના સ્થૂળ કે સૂક્ષ્મ એ સ્વરૂપ વિના. અસમ્મો શબ્દ મૂક્યો છે, સમ્મો એટલે વિશેષ પ્રકારનો છે, પણ અસમ્મોમાં એટલે બિલકુલ શુદ્ધ ક્રિયા જેને કીધી છે કે અત્યંત શુદ્ધ હોવાથી એ પ્રભુના માર્ગમાં પ્રવાસીને સુખ દેવાનું થાય છે. અહીંયા એને આ દશા જુદી જુદી જીવોની મૂકી છે, એનું આગળ વર્ણન આવે છે, આપણે વિચારીએ. અત્યારે તો આ ત્રણ ભેદ પકડવાના, ક્રિયા એક જ સરખી થતી હોવા છતાં ક્રિયાના ફળમાં ભેદ પડે છે, ક્રિયાનું ફળ, ધર્મનું ફળ, મોક્ષ આવવું જોઈએ એ આવતું નથી. આનંદ ઘનજી કહે છે કે એ તો ફળ અને એકાંત કરી આ કરી બાપડા, ફળ અને એકાંત લોચન દેખે, અનેકાંત ફળ, અનેક પ્રકારના ફળ એને સંસારમાં આવે છે. એનું કારણ આવે છે એ અભિપ્રાય ભેદને કારણે આવે છે. એક તો બુદ્ધિના કારણે, શારીરિક હોવાના કારણે એ જેટલું ફળ થાય એ ફળ સંસારનું જ થાય. પછી આવે જ્ઞાન, ભાવ, ભાવધારા જેટલી એની શુદ્ધ હોય તેટલા પ્રમાણમાં એ મોક્ષ તરફનું એનું ફળ હોય. અને અસમ્મોહ દ્રષ્ટિથી જે ક્રિયા કરે, કોઈ પણ પ્રકારની મોહ દ્રષ્ટિ નથી, તો જેને આપણે અમૃત અનુષ્ઠાન, પાંચ અનુષ્ઠાન કીધા છે એમાં અમૃત અનુષ્ઠાન, તદ હેતુ અનુષ્ઠાન એ માટે જ કરે કે કોઈ પણ પ્રકારનો ત્યાં મોહ સાધનનો પણ નથી, એક પણ પ્રકારનો અભિનિવેશ નથી, એક પણ પ્રકારની મોહની દ્રષ્ટિ નથી, કોઈ પણ પ્રકારના બંધભાવ રહિત એ અસમ્મોહ ક્રિયા. જ્યાં મોહ છે ત્યાં બંધભાવ છે. અસમ્મોહ સૂક્ષ્મ મોહ પણ જ્યાં છે નહીં એવી શુદ્ધ આપણે ત્યાં ભાવના ત્રણ પ્રકાર કીધા. એક તો ભાવ કાં શુદ્ધ હોય અને અશુદ્ધ હોય. શુદ્ધમાં કેવળ આત્મિક ભાવ, સ્વરૂપનો ભાવ હોય, કેવળ સ્વરૂપ ઉપર જ એનો ઉપયોગ, સ્વરૂપમાં જ સ્થિત છે. અને પછી અશુદ્ધ હોય, અશુદ્ધમાં બે ભાગ પડ્યા, શુભ અને અશુભ. કે ભાવ અશુદ્ધ છે કે શુભ છે એટલે એમાં શુભ શું છે? તો કંઈ પણ પ્રકારની પર તરફનો થોડો મોહ, બીજી ગતિ, બીજા ભાવ, પોતાનો સંપ્રદાય, પોતાનો મત, આ બધા શુભ ભાવો છે. એ શુભ ભાવથી ક્રિયા થાય, એનું ફળ પણ સારું આવે, ઉત્તરોત્તર ઉત્તમ ગતિ આવે, પણ ગતિ તો આવી ને. એટલે શુભાશુભ કર્મની અંદર એ કોઈને કોઈ પ્રકારનું સંસારનું સ્વરૂપ, સારા યોગ પ્રાપ્ત થયા, સારા જેને કહીએ સંયોગ મળ્યા, એ બધા એ શુભ ભાવનું પરિણામ કીધું છે, જેને પુણ્યનું બળ કહ્યું છે. તો એને પણ અહીંયા આપણે ત્યાં એ અશુદ્ધ શબ્દમાં એને આવે છે કે એ અશુદ્ધ ભાવ છે. એટલે એ ત્યાં કંઈ ને કંઈ પ્રકારનો સમ્મોહ છે, ભલે શુદ્ધ શુભ છે તો પણ સમ્મોહ છે. અને અસમ્મોહ શુભ તરફનો પણ એને પક્ષપાત નથી. ખ્યાલ બેસે છે? શુદ્ધ શુભ તરફનો પણ પક્ષપાત નહીં. સમજો કે મને એમ થાય કે આ તો બરોબર છે ને, દર્શનનો આગ્રહ હોય કે જૈન દર્શન છે ને, તો શુભ તરફનો મારો પક્ષપાત એ પણ ત્યાં નથી. દર્શન જૈન હોય કે જે અધ્યાત્મ છે, છોડી મત દર્શન, દર્શનનો આગ્રહ રહી ગયો હોય તો એ સમ્મોહનું સ્વરૂપ છે. અઘરી છે અહીંયા વાત તો થોડી અઘરી આવવાની.
હા,
આ એવું છે આપણી ભૂમિકામાં ન પકડાય. જે ઉપર ગયો છે ને એને પછી પોતાનો જ્યારે આત્માનો હોય ને ત્યારે આ એને બાધારૂપ થાય, એનો ગુરુ બાધારૂપ થાય. પણ એ સમજવા માટેની ભૂમિકા ન આવે ત્યાં સુધી આપણી બુદ્ધિની કક્ષાએ તો આ બધું આવી જ ચર્ચા ચાલ્યા કરશે. એટલે એ ચર્ચા આપણી અત્યારે ભૂમિકાને યોગ્ય નથી. એ જે ભૂમિકામાં જાય છે એ ભૂમિકાની અંદર જતી વખતે એને કોઈ પણ પ્રકારનો આવો ભાવ છે એ ભલે ગમે તેટલો શુભ છે તો પણ બાધારૂપ, વિક્ષેપરૂપ છે, વિક્ષેપરૂપ છે. આપણને નહીં પકડાય. હું એટલા માટે કહું છું કે આપણી ભૂમિકા ખરેખર નથી, બહુ સ્થૂળ ભૂમિકા અને બુદ્ધિની જ ભૂમિકા છે. એટલે સૂક્ષ્મતાની પ્રજ્ઞાની ભૂમિકા નથી. સૌભાગ્ય એમ કે સ્મરણ નહીં બોલો, મને વિક્ષેપ થાય છે. હજી એનું તમે કેટલું આપણને પકડાય છે મને ખબર નથી, તો આપણે યાદ એટલે બોલીએ એને આમ થાય. પણ એમને એમાં પકડાય છે ની દશા. એ કહે છે કે જે છે મારું, મારી લીનતાની અંદર આ તો બધા થાય છે. તો સદગુરુ બાધારૂપ થયો, દેવ પણ બાધારૂપ થયા અને દર્શન પણ. એમાંથી એને લીનતામાંથી થયો. જેમ પેલા શાલીભદ્રને એ થોડો ભાવ પણ બાધારૂપ થાય છે ત્યારે એને કોઈ પણ પ્રકારનું, એટલે આત્મા સિવાયનું અન્ય કોઈ પણ નિમિત્ત, અન્ય કોઈ પણ અવલંબન એને ઈચ્છિત નથી, એના ધ્યાનમાં અભિપ્રેત નથી. અને એ ત્યારે એવો વિકલ્પ પણ એ લાવતો નથી. નિર્વિકલ્પ એટલે શું? એ જ પકડાતો નથી આપણને. નિર્વિકલ્પ એટલે શું? તો મને દેવગુરુ ધર્મનો વિકલ્પ, વિકલ્પ ખરો કે નિર્વિકલ્પ થયો? એટલે તમે બરોબર છે પ્રશ્નો મૂકજો, પણ ભૂમિકા નથી જાણ પકડાતી. આપણી ભૂમિકા વિના આ વાતની ચર્ચા થાય ખરી, પણ પરિણામ નહીં, પકડાય નહીં. પકડાય ન હોય પછી જ્યારે ન પકડાય ત્યારે તમે પેલું દાખલો કીધું ને, તમારી પહેલી શંકા પહેલામાં કે શાસ્ત્ર જાણતો હોય ને શુદ્ધ સાચા જ્ઞાનીનો આદર ન કરે, એમ આ બધું જાણ્યા પછી સાચું છોડી દઈએ ક્યાંક કે મારે દેવગુરુ ધર્મને શું કરવા છે? હવે તારું ઠેકાણું નથી, હજી તું તારા ઇન્દ્રિય બુદ્ધિમાંથી આગળ નથી વધ્યો, જ્ઞાનના સ્ટેજમાં નથી આવ્યો. હજી ઇન્દ્રિય આશ્રિત ક્રિયા કરે છે અને દર્શનનો આગ્રહ છોડી દઈશ, અને તે સમયે દેવગુરુનો આગ્રહ છોડી દઈશ તો કાં? તો અમને તો સત્સંગમાં આવ્યું હતું. વાત આવી, ખ્યાલ આવ્યો કે સત્સંગમાં તો આવ્યું હતું કે આ બધું બાધારૂપ છે, આ વિક્ષેપરૂપ છે. આ વિક્ષેપ છે? અરે એની ભૂમિકા એ વિક્ષેપ છે. ભૂમિકા ન હોય તો એટલે કહ્યું કૃપાળુ દેવે અંબાલાલને ત્યાં હાજર શું કામ રાખ્યા કે કદાચ શરીરની વ્યાધિના કારણે જો આત્માનો વિકલ્પ જો થાય દેહમાં તો એ તોડાવવા માટે થઈને સ્વરૂપનું સ્મરણ આપજો. સ્વરૂપમાં હોય તો એ તોડાવવા માટે નથી કરવાનું. ના ના, આ પછી આવી ચર્ચામાંથી આપણે એ પકડશું કે શું સ્પષ્ટ આવ્યું હતું, આવ્યું હતું સત્સંગમાં કીધું હતું કે એક નહીં પણ નહીં કોને એ ભૂમિકાએ જે છે તે. અત્યારે દેહ આશ્રિત છે એને શું કરવું? ઇન્દ્રિયો આશ્રિત છે એને શું કરવું? એને તો આ જ અવલંબન લેવું પડે. એટલે યોગના માર્ગની અંદર કહ્યું છે કે સૂત્ર અર્થ અને પછી એનું ધ્યાન, પછી એનું અલંબન અને પછી નિરાલંબન. નિરાલંબન સ્થિતિ તો છેલ્લી છે. 12માં ગુણસ્થાનક જો પૂરું થાય, તમામ પ્રકારનો મોહ છૂટે, અસંમોહ અવસ્થા થાય તો એને કેવળ જ્ઞાન પ્રગટે છે. વિતરાગતા ક્યારે આવે છે? અસંમોહ અવસ્થા. એને કહ્યું છે નિર્વિકલ્પ. નિર્વિકલ્પ સ્વભાવના કર્મ કે પોતાના સ્વભાવમાં એટલી નિર્મળતા અને પૂર્ણતા છે એટલે હવે એ પોતે હું મારામાં પૂર્ણ છું. મારા પૂર્ણત્વનો મને એટલો બધો પ્રતીતિ અનુભવ થાય છે, અનુભૂતિ થાય છે, એવી એની શ્રદ્ધા એટલી ઉત્કૃષ્ટ પ્રકારની છે કે ત્યારે એ નિર્વિકલ્પ બને છે. ત્યાં સુધી એને વિકલ્પ દેવગુરુને રાખવો પડે, શાસ્ત્રોનો વિકલ્પ રાખવો પડે, અને એ વિકલ્પ વિના તો એનો વિકલ્પ જો અહીંયા નહીં રાખે તો ક્યાં જશે? શરીરમાં જશે, સંયોગોમાં જશે, કુટુંબમાં જશે, આશ્રિતોમાં જશે, સંસારમાં જશે. તો સંસારનો વિકલ્પ તોડવા માટે દેવગુરુનો વિકલ્પ, અને દેવગુરુનો વિકલ્પ ક્યારે તૂટે? પોતે સ્વરૂપની અંદર લીન હોય ત્યારે. એ વિકલ્પની આવશ્યકતા છે નહીં, કેમ કે જો હોય તો આત્મા પૂર્ણ કહેવાય. જો આત્મા પૂર્ણ છે તો નિર્વિકલ્પ છે, અને નિર્વિકલ્પ છે તો પછી કોઈ વસ્તુ અંદર આવતી નથી. હા, બરાબર, સરસ, સમજાય એનો વાંધો નહીં, પણ જો અવળી સમજણ થાય, જો વિપરીત સમજણ થાય તો શું થાય? પ્રાપ્તિ એટલે કેટલું વિપરીત પરિણામ થાય, એટલે એમાં એ જીવ મિથ્યાત્વમાં સરી પડે. શ્રદ્ધા વિનાનો અને દેહ આશ્રિત થઈ જાય, સંસાર આશ્રિત થઈ જાય, તો એ બધું તો મિથ્યાત્વનું પાછું આવીને ઊભું રહ્યું. વિપરીતમાં શ્રદ્ધા થઈ ગઈ, આમાંથી શ્રદ્ધા તૂટી ગઈ. તો એના જ્યાં સુધી તરતમ્યતાના ભેદ તદ અનુરૂપ સ્થિતિ ન આવે ત્યાં સુધી એ કરી શકે નહીં. એટલે જ આપણે ત્યાં 14 ગુણસ્થાનકના 14 ક્રમ આપ્યા, નહીં તો સંકિત થઈ ગયું, વાત પૂરી ના કરવી. સમ્યક જ્ઞાન થયું, આત્મદર્શન થયું, આત્મ પ્રતીતિ થઈ, આત્મ અનુભવ થયો. અન્ય દર્શને તો ત્યાં બંધ વાળી દીધો કે વાત પૂરી કરી, અને જૈન દર્શને પ્રારંભ કર્યો, ચોથાથી ઉપાડ્યો ધર્મનો પ્રારંભ, કે હવે તું શરૂ કર, પૂર્ણતા તરફ જઈશ તું. કેમ કે આ બીજ જ્ઞાન થયું, સમ્યક દર્શન છે, કેવું છે, બસ હવે આ બીજ જ્ઞાન થયું, હવે પૂર્ણિમા સુધી જા. અને ઓલાએ તો બીજ જ્ઞાન થયું એને જ પૂનમ માની લીધી. હવે એ પૂનમ માની લીધા પછી ઊંધું ચક્કર થયું, વધમાં વયો ગયો, જવું જોઈએ શું? ક્રિયા બધી એ નહીં કરે, પણ હવે વિપરીત સમજણ, વિપરીત માન્યતા, તો એનો બીજ એ તો વધમાં વયો ગયો. બહુ મુશ્કેલી છે. એટલે અહીંયા જો અપેક્ષાએ વસ્તુ સમજાય અને પકડાય, અને જ્યાં સુધી એનો હોય ત્યાં સુધી એનું યથાર્થ સ્વરૂપ સમજીને આપણે સમજવું કે આ હજી આપણી ભૂમિકા નથી. આગળ
કર્મથી ઉત્પન્ન થતા સુખ દુઃખાદી ભાવોમાં જેનું મન રાગ દ્વેષાદી પરિણામે પરિણમતું નથી, પણ શાંત અને પ્રવૃત્તિ વિનાનું રહી શકે છે તેવા ભાવ તથા ભોગોથી વિરક્ત જીવો મોક્ષ માર્ગના ખરેખરા અધિકારી છે. દશાભેદને લીધે જુદી જુદી ભૂમિકામાં જુદી જુદી અવસ્થાને લીધે ભેદ તો પડે છે, છતાં દરેક જીવ પરત્વે સામાન્ય ધર્મ જેમ એક હોય છે તેમ સમ્યક દ્રષ્ટિવાળા સર્વ જીવોનો માર્ગ સદા એક જ હોય છે. દૂર નજીક અતિ નજીક એ સર્વ ભેદો હોવા છતાં તે પ્રભુ માર્ગના સર્વ પથિકો મુસાફરો જ છે. મોક્ષનો માર્ગ એક છે, છતાં કોઈ ઉપશમ ભાવવાળા, કોઈ ક્ષયોક્ષમવાળા, તો કોઈ ક્ષાયિક ભાવના માર્ગે પ્રયાણ કરી રહ્યા છે. એ દશાની અપેક્ષાએ ભેદ કહેવાય છે, છતાં એક જ સાધ્ય હોવાથી સર્વની ગતિ છેવટે એક જ છે. એમ કહે છે કે કર્મથી ઉત્પન્ન થતા જે પણ કંઈ બહારના જે સંયોગો આવે છે, જેમ કે શરીર, સંપત્તિ, સ્વજન, પરિવાર, સુખ દુઃખ, જે પણ કંઈ ભાવો દિવસના જે આવે છે, અને એમાં જો તે રાગદ્વેષ નથી કરતા તો એનું પરિણામ શાંત અને પ્રવૃત્તિ વિનાનું રહી શકે છે, અને તેવા ભાવ તથા ભોગોથી વિરક્ત જીવો મોક્ષ માર્ગના ખરેખરા અધિકારી છે. ધર્મની અપેક્ષાએ દરેક જીવ પ્રત્યે સામાન્ય ધર્મ એક જ છે. સમ્યક દ્રષ્ટિવાળા સર્વજીવને માર્ગ સદા એક જ હોય છે. કોઈક વહેલા મોક્ષમાં જાય છે, કોઈક પછી જાય છે, પણ બધાનું લક્ષ્ય તો એક મોક્ષ માર્ગ હોય છે. તેથી કોઈ વહેલા મેળા જાય છે, એમ કે કોઈ ઉપશમવાળા હોય છે, કોઈ ક્ષયક્ષમવાળા હોય છે, કોઈ ક્ષાયિક ભાવના હોય છે, પણ લક્ષ્ય એક હોવાથી ગમે ત્યારે પછી એ લોકો મોક્ષ ગતિને પામે જ છે.
સરસ. અહીંયા વાત ક્યાં મૂકી? દશાભેદની વાત, કે કર્મના જે બંધ છે એ દરેક વ્યક્તિને સરખા છે. પ્રત્યેકના જીવને કર્મના બંધની અવસ્થા અલગ અલગ હોય છે. અનંત પ્રકારના કર્મો હોવાને કારણે પ્રત્યેક જીવ કર્મની અપેક્ષાએ સમાન નથી. બંધ બધાને છે, બંધ બધાને છે, છતાં કોઈ કર્મનો બંધ કોઈને વિશેષ, કોઈને અલ્પ, કોઈને મંદ, કોઈને તીવ્ર આ હોય છે. હવે અહીંયા એ કહે છે કે જ્યાં સુધી આવા કર્મથી ઉત્પન્ન થતા સુખ દુઃખ આદિ ભાવમાં જેનું મન રાગદ્વેષ આદિ પરિણામે પરિણમતું નથી પણ શાંત અને પ્રવૃત્તિ વિનાનું રહી શકે છે એ કોનું રહે છે? વિરક્ત જીવો આ મોક્ષ માર્ગના અધિકારી છે. કે ભાઈ કર્મ તો દરેકના અલગ અલગ છે, દરેકના દુઃખ જુદા જુદા છે, પરંતુ વિરક્તિ બધાની સમાન હોઈ શકે છે. જ્ઞાનથી શું થાય? વિરક્તિ. બુદ્ધિથી આ જુદો ભેદ દેખાય એને, કે જો આને કેટલી સરખાઈ છે મને નથી, આનું શરીર કેટલું સ્વસ્થ છે મારું કેટલું નબળું છે, કેમ કે ઇન્દ્રિય આશ્રિત છે. બુદ્ધિની સાધના આગળ આવી ગયો, ઇન્દ્રિય આશ્રિત છે. હવે બીજો તત્વનો પ્રકાર કીધો તો એ જ્ઞાન આશ્રિત કીધો. જ્ઞાન આશ્રિતમાં શું થયું? વિરક્તિ. એને કર્મથી ઉત્પન્ન થતી સુખ દુઃખની સ્થિતિ તરફ એની વિરક્તિ છે કે હોય જેવા જેના કર્મ એના પ્રમાણે એને, કોઈને સ્વાસ્થ્ય સારું હશે, કોઈનું નબળું હશે, કોઈને સંજોગો અનુકૂળ હશે, કોઈને પ્રતિકૂળ હશે, કોઈને અમુક પ્રકારની અનુકૂળતા હશે, કોઈને નહીં હોય, આ બધું કેને આધારિત છે? કર્મને આધારિત. પણ જીવની સાધના માટે તો વિરક્તિમાં તો બધા સમાન છે. હવે વિરક્તિ જેની જેટલા પ્રમાણમાં છે, વિરક્તિવાળા જીવો મોક્ષ માર્ગના અધિકારી છે. તો મોક્ષ માર્ગનો અધિકાર મને કર્મની સ્થિતિ ઉપર છે કે વિરક્તિ ઉપર છે? વિરક્તિ ઉપર છે. એટલે આ જ્ઞાન દ્રષ્ટિ, વિરક્તિ છે એ જ્ઞાન. વિરક્તિ એટલે આસક્તિનો વિપરીત ભાવ. આસક્તિ નથી, એને જોડાણ નથી, એની સાથે એ જોડાયેલો નથી, મમત્વ નથી, મોહ નથી. વિરક્તિ છે, હું એનાથી ભિન્ન છું એવી સમજણ એની છે. હવે એ સમજણ જેટલા પ્રમાણમાં હોય, ઉપશમના પ્રમાણમાં હોય, ક્ષયોપશમના પ્રમાણમાં હોય કે ક્ષયિક પ્રમાણમાં હોય, એ પ્રમાણે જીવ મોક્ષ માર્ગમાં આગળ વધે છે. આ એ વાત મૂકી કે એક જ માર્ગમાં ચાલનારા જીવો એ દશાભેદને કારણે, હવે જે ચાલનારા છે એની અંદર ફેર પડી ગયો, પેલા બુદ્ધિથી જ્ઞાનથી અને અસમૂહથી, હવે બુદ્ધિવાળાને છોડ્યા, અહીંયા કહ્યું કે જ્ઞાનથી જે ચાલે છે એની અંદર પણ જ્ઞાનમાં પણ તરતમતા છે, અને એ તરતમતા કેવી છે? તો વિરક્તિના પ્રમાણમાં છે. કોઈની પાસે ઉપશમ ભાવ છે, કોઈની પાસે ક્ષયોપશમ ભાવ છે, અને કોઈની પાસે ક્ષયિક ભાવ છે. આ મૂળથી એ સાધના, બધા સાધના તો સમાન જ છે, જે કરણી ચાલે છે એ તો સમાન જ છે. તો એ અહીંયા વાત મૂકી છે કે સમ્યક દ્રષ્ટિ જીવો, કોઈ દૂર છે, કોઈ નજીક છે, અને કોઈ અતિ નજીક છે, પણ બધા પ્રભુના માર્ગના પ્રવાસી છે. એટલે હવે એમાં ભેદ નથી, કર્મના ભેદ ગમે તે હોય, કેમ કે કર્મના ભેદથી વિરક્ત થયા છે, એ પ્રમાણે હવે એના ભાવો નથી. એના ભાવો થયા હવે સંકિતના આધાર ઉપર થયા, એટલે હવે સંકિતધારી જેટલા આત્માઓ છે એ બધા જ વિરક્તિની દ્રષ્ટિએ તો સરખા છે. આ સંકિતિઓને નમસ્કાર છે અમારા. શું કામ? કે એને જ્ઞાન આધાર ઉપર હવે એને મોક્ષનો માર્ગ લીધો છે, એ આજ નહીં તો કાલે પણ મોક્ષને પામવાના છે. આગળ આગળ બીજો પેરેગ્રાફ એ લઈ લો. તમારી સ્વિચ બંધ છે, માઇકની સ્વિચ બંધ છે.
જન્મ મરણનો વિયોગ તેમાં હોવાથી કોઈ તેને કાર્યકારણથી પર કહે તેમાં કોઈ વાંધો નથી. ભ્રાંતિરહિતપણે નિશ્ચય દ્રષ્ટિએ નિર્વાણ તત્વને જાણવા પછી તેને ગમે તેવા નામથી બોલાવો તે માટે મુમુક્ષુ જીવોને કાંઈ વિવાદ કરવાનું કારણ નથી. મુક્તિનો માર્ગ સર્વજ્ઞોએ દેખ્યો છે અને તે સીધો ને સરળ માર્ગ છે. તેમાં કોઈ વખત ભેદ પડતો નથી. છતાં વૈદ્યો જેમ વ્યાધિને અનુસરે ઔષધ આપે તેમ આચાર્યો પણ તે જીવોની યોગ્યતા પ્રમાણે વિવિધ પ્રકારે દેશના ઉપદેશ આપે છે અને કર્મ રોગ મટાડે છે. નિશ્ચય દ્રષ્ટિએ વિચાર કરતા સંસારની પહેલી પાર, એટલે સંસારમાં હોવા છતાં જે સંસારી નથી તેની વાત છે. નિર્વાણ એવો નિર્વાણ નામનું તત્વ છે, એટલે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, એ શરીર હોવા છતાં પણ એ શરીર નથી અને આત્મભાવમાં છે, એટલે તે શબ્દના ભેદ જુદું છે. એના માટે જુદા જુદા શબ્દ વાપર્યા છે, મુક્તિ ને નિવૃત્તિ ને સિદ્ધ ને પરબ્રહ્મ ને અભવ શિવ વગેરે. પણ એ બધું જ અંતે તો એક જ છે, અંતે તો હેમનું હેમ હોય એમ, એ વસ્તુ એકની એક જ છે.
તાત્વિક ભેદ નથી, તત્વ શું છે? તત્વ શું છે?
તત્વ મુક્તિ.
મુક્તિ, મુક્તિનો અર્થ શું?
સંસારથી,
સંસારની પહેલી પાર, જે સંસાર નહીં તે એની વાત છે. તમે નિર્વાણ કયો, મોક્ષ કયો, આ અહીંયા એ વાત તમે આ પેરેગ્રાફમાં. નિર્વાણ કહીએ છીએ કે નિર્વાણ નામનું તત્વ છે, આ તત્વ છે આ છે, પણ એ તત્વની ઓળખાણ શું? સંસાર નથી તે,
સર્વકર્મથી,
જ્યાં સંસાર નથી તે, સંસારનો સર્વથા અભાવ એ નિર્વાણ. એને પછી મુક્તિ, નિવૃત્તિ, સિદ્ધ, પરબ્રહ્મ, અભવ, શિવ જે શબ્દ વાપરવા હોય તે વાપરો, પણ એ એકેય શબ્દમાં સંસાર શબ્દ આવતો, સંસારની કોઈ સ્થિતિ પણ તેમાં આવતી નથી. એ રીતે એટલે કૃપાળુદેવે જે નિર્માણ સમજાવ્યું છે કે દેહ છતાં નિર્માણ, એટલે શરીર હોવા છતાં પણ અશરીરી છે, ભાવ છે શરીર હોવા છતાં, એટલે હવે એ ભાવથી જીવન ચાલે છે. એટલે એ પેરેગ્રાફમાં માત્ર એ કહ્યું છે કે નિશ્ચયથી તો સંસારનો અભાવ, સંસારનો નકાર એટલે મુક્તિ, એને શબ્દ જે વાપરવા હોય તે. પછી બીજામાં
મોક્ષના લક્ષણમાં કોઈ પ્રકારનો વિસંવાદ નથી, એટલે મોક્ષ એ એબ્સોલ્યુટ ટર્મ છે, એમાં કોઈ જાતની વિસંવાદ જેવી વાત નથી. અને તેને કોઈ નિરાબાદ કહે, એટલે એમાં કોઈ બાધા નથી, એટલે એને નિરાબાદ કહે. કોઈ એને કર્મોથી રહિત કહે, કારણ કે મોક્ષ એ જ સ્થિતિ છે કે જ્યારે કર્મથી સદંતર નિવૃત્તિ મળેલી હોય. જન્મ મરણનો વિયોગ કે કર્મ પૂરા થાય એટલે જન્મ મરણ આવતા જ નથી, એનો વિયોગ થાય છે. તેમાં હોવાથી તેને કોઈ કાર્યકારણથી પર કહે છે, કારણ કે એ કાર્ય નથી, અને કાર્ય હોય તો કારણ હોય ને કારણ હોય તો કાર્ય થાય, પણ એ બેથી પણ પર છે, એટલે એનાથી પણ અલગ જ છે, એમાં કોઈ વાંધો નથી. એમાં મોક્ષના શબ્દ કહેવામાં, એટલે એ શબ્દમાં વાંધો નથી. ભ્રાંતિરહિતપણે નિશ્ચય દ્રષ્ટિએ નિર્વાણ તત્વને જાણવા પછી તેને ગમે તેવા નામથી બોલાવો, એટલે એને નિર્વાણ ને તત્વથી જાણી લીધા પછી એને ગમે તે શબ્દથી બોલાવો તો મુમુક્ષુ જીવને કોઈ વિવાદ ઉત્પન્ન થતો નથી.
ટૂંકું શું સમજવાનું આવ્યું એ સમજાવો.
મોક્ષ એ મોક્ષ જ છે, મોક્ષ એ એને ગમે તે નામથી બોલાવે તો મોક્ષ એ મોક્ષ જ છે.
મોક્ષની જે સ્થિતિ છે એ સ્થિતિને તમે નિરાબાદ કયો કે ભાઈ અવ્યા બાદ શું કયો, એને જન્મ મરણથી રહિત અવસ્થા કયો, એને ભવ વિનાની અવસ્થા કયો, જે કહેવું હોય તે કયો, પણ જે કંઈ ભેદ છે એ સેના છે? મુક્તિનો માર્ગ તો એક જ છે, પણ કોઈ વાર ભેદ છે નહીં પણ દેખાય છે એનું કારણ કહ્યું છે, ઉદાહરણ આપ્યું છે કે વૈદો શું કરે છે, વ્યાધિની સ્થિતિ કેવી છે એટલે દર્દની અવસ્થા કેવી છે તે પ્રમાણે ઉપચાર અથવા ઔષધ આપે છે. એટલે આપણને લાગે કે કોઈ જગ્યાએ કોઈ ક્રિયા આટલી બધી આપી, કોઈમાં આવો સાધનાનો માર્ગ આપ્યો, કોઈમાં આ આપ્યો, તો કે અહીંયા એ ભેદને ગણવાના નથી, પણ જીવોની યોગ્યતા પ્રમાણે સમયે સમયે જે જે આચાર્યો થયા છે અને એની સામે એ આચાર્યોની સામે પણ જે જે જિજ્ઞાસુઓ છે એમની જે જે કાંઈ અવસ્થા છે એટલે એમના ભવરોગની જે કાંઈ સ્થિતિ છે તે જોઈને આચાર્યોએ એને દેશના ઉપચારના માર્ગો, સાધનાની પદ્ધતિ આપી. માટે આ બધી જુદી જુદી હોઈ શકે છે, પણ મુમુક્ષુ જીવોને કોઈ વિવાદ કરવાનું કારણ, આ મુમુક્ષુની લક્ષણ કે એણે કોઈ વિવાદ નહીં કરવો જોઈએ. આપણે સામાન્ય રીતે એમ કહીએ કે આપણે ત્યાં તપનું, જપનું એ પ્રકારનું જેટલું સાધનામાં પ્રાધાન્ય દેખાય, હવે જે પ્રકારનો સીધો સાદો શ્રમજીવી વર્ગ છે, ખેતરમાં કામ આખો દિવસ કરતો હોય, એની પાસે ધર્મની સાધનાનું સ્વરૂપ, એ જ્ઞાનીઓ રાત્રે ફ્રી થાય ત્યારે રાત્રે ઓલો આવે ને અને પછી એને ભજન વગેરે કરીને એને પરબ્રહ્મનો, લોકનો, અલખની વાતો બધી એના રૂપમાં એને સમજાવે. તો એ જે કંઈ જુદા જુદા આચાર્યોની દેશના છે, જીવોની યોગ્યતા પ્રમાણે છે, સમુદાયની યોગ્યતા પ્રમાણે છે, અને એમાં એમની કર્મોની સ્થિતિ શું છે એના આધાર ઉપર છે. કેમ કે રોગની સ્થિતિના આધાર ઉપર જ ઔષધનો ઉપચાર હોય. રોગની સ્થિતિ વિના ઔષધનો ઉપચાર એક સરખો બધાને આપવાનો આવે એ તો આ ડોક્ટરોનું ગાંડ પણ છે, વૈદ્યોનું નહીં. ડોક્ટરો શું કરે, શું થયું છે, તો કે સાહેબ એને ટીબી થઈ છે. તો આફ્રિકામાં ટીબી થયું હોય, અમેરિકામાં થયું હોય, જર્મનીમાં થયો હોય કે ભારતમાં થયો હોય, દવા એક જ. વૈદ્યરાજ કે ટીબી થયો છે, દર્દીને લાવો, પ્રકૃતિ કેવી છે, અવસ્થા કઈ છે, કેટલા સ્ટેજમાં છે, એને બીજી પ્રકારની શું એની પ્રકૃતિ છે, આ ઔષધ એને સુટેબલ થાય એમ છે કે નહીં, એમ જુદું જુદું હોય. એક જ શરદી હોય તો બે જણાને એક સરખી દવા ન હોય. તો દર્દી પ્રમાણે દવા એ આયુર્વેદ એટલે અધ્યાત્મની રીત છે, અને રોગ પ્રમાણે દવા એ ડૉક્ટરની, એલોપેથીની રીત છે. એટલે કેન્સરની દવાઈ આફ્રિકાના જંગલવાસીને માટે સરખી, અને ધન સંપત્તિની અંદર જેને બીજી કોઈ વ્યવસ્થાનો વાંધો નથી એને માટે પણ સરખી, અને પછી બધા જેની અંદરના સૂચનાઓ બધી સરખી, એના રિએક્શન લખ્યા હોય એને સરખા, કાંઈ થાય નહીં. અને એલોપેથીની અંદર વધારેમાં વધારે મૃત્યુનું કારણ થતું હોય તો દવા. તો આપણે કહીએ કે રેમેડી ઇઝ મોર ધેન ડિસીઝ, ઉપચાર છે એ દર્દ કરતાં પણ ખતરનાક છે. કારણ કે જ્યારે દર્દના પ્રમાણમાં ઉપચાર ન હોય, દર્દની સાથે એનું કોઈ અનુસંધાન ન હોય, દર્દની સાથે એનું કોઈ જોડાણ ન હોય, તો એ ઉપચાર ઉપચાર નથી પણ એ પણ એક રોગ બની જાય. આપણે એક ભાઈને પૂછ્યું હતું કે કેમ થયું, શું થયું, કાંઈ નહીં, કે સારવાર કરાવી એટલે બાપા ગયા. એને જે કાંઈ એનું નુકસાની થઈ, અસાતે થઈ, એ બાપાનું બધું જે થયું એનું એક કારણ એ થયું કે અમે એની, એણે કીધું હતું કે રહેવા દેજો, આ ગાંડ પણ કરતા નહીં. પણ આ બધું કરાયું એટલે આ થયું. તો ઘણીવાર ઉપચાર એ પણ આઘાત બની જાય છે. અહીંયા બહુ સરસ વાત મૂકી છે કે મોક્ષ માર્ગની અંદર માર્ગ એક જ છે, એનો આધાર એક જ છે. કર્મનું જે પ્રકારનું જોર છે, આખરે કર્મથી મુક્ત થવું એ મોક્ષ ને. મોક્ષ એટલે શું, વરી પાછું ક્યાંક મગજમાં ન આવી જવું જોઈએ મારે મોક્ષ એટલે. મોક્ષ એટલે બીજું કાંઈ, તું છો એ તારે જોતું નથી કાંઈ. મોક્ષમાં ખરેખર કાંઈ જોતું, પણ જે વણ જોતું લીધું છે એ છોડવાનું. મોક્ષમાં વસ્તુ ટાળવાની છે, લેવાની નથી, મેળવવાની નથી, કાંઈ મેળવવાનું નથી. મારે મારો આત્મા જોઈએ છે, તો આત્મા છે કે નહીં તો ઠીક, નહીં તો પ્રયત્નો કોણ કરશે. મારે મારો આત્મા પણ કોને જોઈએ છે, ચાયલા કરે છે, ભ્રાંતિ ચાયલા કરે છે. મોક્ષમાં તો આ આત્મા અને સિદ્ધનો આત્મા બેમાં ફરક શું છે, કે એ અનંત સુખનો ભોગતા છે અને હું અનંત સુખ દુઃખનો ભોગતા છું, તો એ સુખનો ભોગતા છે અને હું દુઃખનો ભોગતા છું, તો દુઃખનું કારણ શું છે, કર્મ. તું કર્મથી સંયુક્ત છો, તારી પાસે વધારાનું છે, સિદ્ધ કરતા તું હોશિયાર છો. સિદ્ધ પાસે જે વસ્તુ નથી એ એના કરતા એક ચીજ તારી પાસે વધારે છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય આ બધું જ છે. જેટલા સિદ્ધના આત્માના ગુણો છે અનંત, એ બધાય છે, પ્લસ વન છે જે સિદ્ધમાં નથી. કર્મ, આ કર્મ છે તો મોક્ષ એટલે શું કરવું? હવે આ કર્મથી મુક્ત થવું તે, મોક્ષ એટલે છોડવું તે, છૂટવું તે કર્મથી. એટલે અહીંયા હવે એ છૂટવા માટે તેને ઉપાય કરવો છે. તો ઉપાય કેવો હોવો જોઈએ? કે જેનું જેટલું કર્મ જે પ્રમાણમાં છે નડતર રૂપ, એટલું કાઢવાનું છે. કર્મ કાઢવાનું, કર્મ કાઢવા જતા નવા બંધાઈ જાય તો બરાબર, તો એ ઉપચાર ખોટો, મળ્યો ઉપચારના રૂપમાં જ. તો હું ધર્મની સાધના કરું અને અભિનિવેશ આવી જાય, મતાગ્રહ આવી જાય, કદાગ્રહ આવી જાય, દ્રષ્ટિરાગ આવી જાય, કામ મારું ચાલવાનું શેના માટે? કર્મનું નિવૃત્તિ માટે. પણ એના ઉપચારની અંદર ઉપચાર ખોટો હાથમાં આવી ગયો અને એને કારણે એનું બાય પ્રોડક્ટ આવું બધું થયું કે એક આખરે કસાઈ બનીને ઊભા રહી ગયા અને કર્મબંધનું કારણ થયું. તો મારે કર્મથી છૂટવાની બદલે મેં સાધના આરાધના કરી, એ તો કર્મબંધનું કારણ થયું. તો કૃપાળુ દેવનો પદ સમજાય કે સૌ સાધન રહ્યો ને કોઈ ઉપાય. હે પ્રભુ, મારી સ્થિતિ તો જુઓ, સૌ સાધન બંધન થયા. અરે બધા જ સાધન મેં તો છૂટવા માટે કહ્યા હતા કે બંધાવવા માટે કહ્યા હતા? દ્રષ્ટિ મૂળમાં હોય તો થઈ જાય ને મેળે, દ્રષ્ટિ જેનામાં હોય તો શુદ્ધ થઈ જાય. કેમ કે મૂળ દ્રષ્ટિ સાચી છે કે લીધું છે એ એટલા માટે લીધું. તો મારે જ્યારે ઔષધ લઈએ ત્યારે ક્યારે છૂટે? સ્વાસ્થ્યની કલ્પના હોય તો ઔષધ છૂટી જાય, નહીં તો એનું વળગણ થઈ જાય. ખબર તમને, ઘણા દવા વિના ન હાલે, કેવું થઈ જાય છે? અરે ડૉક્ટર દવા ન લખી દે તો આને અમથો અમથો ઓળો થઈ જાય. ના ના સાહેબ, કાંઈક તો લખી દો, કાંઈક તો જોઈએ ને, પણ નથી જોતું તારે કાંઈ. દવા છે હવે એવી પ્રકારનો આવો સાધનનો બંધન થઈ જાય, સાધન મોરૂપ થાય. પ્લેબિસો નામનું એક આખું કન્સેપ્ટ છે. શું છે? કે દવા નહીં પણ દવાના ભ્રાંતિરૂપે ડૉક્ટર એને કંઈક આપે, પ્લેસિબો. પ્લેસિબો ટ્રીટમેન્ટ છે એક દર્દીને, કે શું આ છે તો જાઓ ત્રણ વાર લેજો, કાલ મટી જશે, અને મટી જાય. કાંઈ આપ્યું ન હોય, એણે આપ્યું શું હોય અંદર? માત્ર સોડા મીઠી આપી હોય અથવા તો કંઈક પીસી આપે, પાણી આપે, ગમે તે. એટલે સમજવાનું અત્યારે એ છે કે સાધન બંધનરૂપ થવું જોઈએ નહીં, એ આપણું અહીંયા છે. આગળ
અહીં જે ચારિત્રનું વર્ણન આપવામાં આવ્યું છે તે વ્યવહાર દ્રષ્ટિએ મોક્ષનું કારણ છે. અહીં જે આ ચારિત્રનું વર્ણન આપવામાં આવ્યું છે તે વ્યવહાર દ્રષ્ટિએ મોક્ષનું કારણ છે, પણ પરમાર્થ દ્રષ્ટિએ, નિશ્ચય દ્રષ્ટિએ તો શુદ્ધ આત્માનું ધ્યાન કરવું તે જ મોક્ષનો માર્ગ છે. વ્યવહાર ચારિત્ર કારણરૂપે છે અને તેનાથી નિશ્ચય ચારિત્રરૂપ કાર્ય ઉત્પન્ન કરવાનું છે. વ્યવહાર ચારિત્ર તેની યોગ્યતામાં સુધારો કરીને તેના સાધ્ય તરફ લઈ જાય છે.
બસ શું વાત મૂકે અહીંયા? આખો અધિકાર શેનો છે? ચારિત્રનો. ચારિત્રના અધિકારની અંદર કેટલી કેટલી વાતો આવી, પંચમહાવ્રતની આવી, અષ્ટપ્રવચન માતાની આવી, વ્રત તપ જપની આવી, જુદા 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 પ્રકારના અનેક આવ્યા. આ એનું સમિંગ અપ કર્યું કે અમે ચારિત્રનું જે વર્ણન કર્યું એ ચારિત્રના વર્ણનમાં ચારિત્રના અનેક પ્રકાર છે, આ બધા વ્યવહાર છે. વ્યવહાર દ્રષ્ટિએ આ ચારિત્રનું સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે અને એ વ્યવહાર દ્રષ્ટિએ મોક્ષનું કારણ છે કે આ ચારિત્ર જો એ ભાવ વડે જો જ્ઞાનપૂર્વક અને અસમોહ રીતે કરવામાં આવે તો આ વ્યવહાર મોક્ષનું કારણ બને. પણ માત્ર શારીરિક દ્રષ્ટિએ કરવામાં આવે તો મોક્ષનું કારણ બની શકે નહીં, પરંતુ સંસારનું કારણ બની શકે. એટલે હવે કહે છે કે અમે જે ચારિત્ર જ્ઞાની પુરુષોએ જે ચારિત્રના કેટલા કેટલા પ્રકાર માર્ગ આપ્યા છે, મોક્ષના યોગ કેટલા અસંખ્ય. યશો વિજયજી મહારાજે કહ્યું કે યોગ અને અસંખ્ય કયા, અનેક પ્રકારે મોક્ષને મેળવવાનો માર્ગ વિવિધ પ્રકારે જુદા જુદા જ્ઞાનીઓએ પ્રરૂપ્યો છે. અને એ બધો માર્ગ કેવો છે તો કે વ્યવહાર દ્રષ્ટિએ મોક્ષના કારણ આપવામાં આવ્યા છે કે કોઈને તું આ કર, કોઈને તું આ કર, કેની કેવી પ્રકારનું કર્મનું બંધ છે. એમ દાખલા તરીકે શરીરનું સ્વાસ્થ્ય એક જ, પણ રોગના પ્રકાર કેટલા. તો દવા છે એ શેના આધાર ઉપર છે, રોગ ઉપર આધારિત છે. તો દવારૂપ આ બધા જે વ્યવહાર ચારિત્રના પ્રકારો કીધા છે એ બધી જુદી જુદી દવાઓ છે, ઔષધોના પ્રકાર છે, અને એને રોગ સાથે સંબંધ છે. પરંતુ કરવાના જે ભાવથી એ મોક્ષના કારણરૂપ હોવા જોઈએ. એટલે જેટલું એને સ્વાસ્થ્યમાં આરોગ્યમાં જે કંઈ પ્રકારનું નડતર હોય, જેમ આપણને કોઈ કહે કે તમને આ પ્રકારનો રોગ છે એટલે કે ભાઈ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ કરાવો, એ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ કરાવે એટલે એની અંદર રિપોર્ટની અંદર બે વસ્તુ આવે, એક અત્યારે જે છે તે અને બીજું શું આપે, હોવું જોઈએ તે. બસ એ સ્ટાર એને આ છે એ હોય તો કંઈ કરવાની જરૂર છે કે હોમોગ્લોબિન 14 હોવું જોઈએ, મારું 14 છે, હવે સાહેબ મને હોમોગ્લોબિનની દવા આપો ને, તો બોલો શું કે તારે કંઈ કરવાની જરૂર. બીપી તારું મિનિમમ 80 હોય ને ઉપરનું 120 હોવું જોઈએ, તો 80 ને 120ની નીચે રહીએ છે, નોર્મલ છે ભાઈ, તારા રિપોર્ટ કેવા, તો કે નોર્મલ. અને કેટલાયને શું હોય, કાંઈ આવ્યું નહીં. આ જીવ અભાગ્યો કેવો છે, બીજી જગ્યાએ ગયો, ત્રીજી જગ્યાએ ગયો, એક ડૉક્ટરે ના પાડી, બીજાએ કીધું તને કાંઈ નથી, વેમ કાઢી નાખતો હાજો આવરો છો, તો કે કાંઈ આવ્યું નહીં. અને કાંઈ નહીં, ચાર ડૉક્ટર ભેગા થઈને પણ કાંઈ, કેમ કે મૂઢનો કોઈ ઉપાય નથી, અજ્ઞાનનો કોઈ ઉપાય નથી, કાંઈ ન આવ્યું. તો દવા કેની હોય કે કંઈ પણ પ્રકારનો રોગ નહીં. એમ આ બધા વ્યવહાર ચારિત્ર છે એ શેને માટે છે, જેની જે પ્રકારની કર્મની સ્થિતિ ઉદયમાં છે અને એનો એને નાશ કરવાનો છે એ માટે આ છે. માટે કહ્યું કે મોક્ષનું કારણ છે. એકેય વસ્તુ આની આમ નથી ને તેમ નથી, એટલે મુમુક્ષુએ કોઈ વિવાદ ન કરવો કે ઉપવાસથી થાય કે આ તો વાંચન જ કરે છે ને કંઈ, આ તો કંઈ કરતા જ નથી, આ લોકો કંઈ તપ ન કર્યો, પણ તારે શું કામ તપનું છે, તો તું કર ને, જેને જે કરવું હોય કરો. પણ તમે સમજો, અહીંયા તો સ્વાધ્યાયમાં શું મળે, દ્રષ્ટિ મળે, કેમ કરવું, શું કરવું, કેટલું કરવું, ક્યારે કરવું, શું ન કરવું ને ક્યારે ન કરવું, એ કોણ નક્કી કરે, એને દ્રષ્ટિ મળે. પછી વિવાદમાં પડી જાય કે આ નથી કરતો ને ઓલો, આ નથી કરતો ને ઓલાએ આ નથી કર્યું, કોઈની મૂળ વાત એ છે કે પરચિંતા જેવો કોઈ રોગ બીજો નથી, અને આ મુમુક્ષુમાં આ રોગ બહુ વધારે હોય છે. એને પોતાના કલ્યાણ કરતા બીજાનું કલ્યાણ, અને બીજા કેમ પામે એટલી બધી ચિંતા હોય ને, આમ આ કરો બીજા પામે, પણ તું પામ, બીજા પામે કે કોઈના પામવાથી તું પામી શકવાનો નથી. પણ આ મુમુક્ષુનું એક અપલખણ છે મોટામાં મોટું. એટલે અહીંયા કહ્યું છે કે અહીંયા બહુ સરસ મૂક્યું છે કે ગમે તે પ્રકારનો હોય પણ વિસંવાદ છે જ નહીં, આ બધી જ વાત છે એ બધું વ્યવહાર દ્રષ્ટિએ મોક્ષનું કારણ છે. પરમાર્થ દ્રષ્ટિએ તો મોક્ષનું કારણ શુદ્ધ આત્માનું ધ્યાન કરવું, તે જ આ અસમોહ જે ત્રીજો પ્રકાર કીધો. આ જ્ઞાન છે એ પોતાની સ્થિતિ પ્રમાણે છે, ઔષધ છે, વ્યવહાર ચારિત્ર એ એના પ્રમાણે છે. પરંતુ શુદ્ધ જોતા રહે, એકમાત્ર અચૂક ઉપાય જોતો હોય મોક્ષનો તો કયો છે? અસંભવ. શુદ્ધ આત્માનું ધ્યાન. હવે આપણને અહીંયા પ્રશ્ન આવીને ઊભો રહ્યો કે આ શુદ્ધ આત્માનું ધ્યાન કેમ કરવું? હું આત્મા છું, હવે પણ તો હું શુદ્ધ આત્મા છું, તો પહેલાં હું શું છું અને શું નથી એ બે રીતે વિચાર કરવો પડે. તો કૃપાળુ દેવે બે રીતે વિચાર કરવાની દ્રષ્ટિ આપી કે હું દેહાદી સ્વરૂપ વિચાર કર. પહેલો જ્યાં સુધી બેસે નહીં ત્યાં સુધી કે દેહ તે હું નથી. દેહ હું નથી એટલે દેહને શરીરના અંગોપાંગ તે હું નથી, ઇન્દ્રિયો તે, ઇન્દ્રિયોના વિષયો તે હું નથી. આ બધાની વધઘટ થાય, આ વયા જાય તો હું રહું કે નહીં? વિચાર કર. અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ આ દેહને કારણે જે લપસિંદર છે, બાકીનું બધું સંસાર છે, પરિસ્થિતિ છે, પરિજન છે, સ્વજનો છે, સંગ્રહ છે, પરિગ્રહ છે, એ બધો શેને કારણે છે? દેહને કારણે. એક દેહને બાદ કરો, આ મારો ભાઈ દેહને બાદ કર, હવે એ મટી ગયું. આ મારું ઘર દેહને બાદ કર તો કંઈ નથી. આ મારો પરિગ્રહ દેહને બાદ કર, બસ આપ મુએ તો ડૂબ ગઈ દુનિયા, તો તે કંઈ પણ મારા નથી. આમ નક્કી તો કરતો જાય. શુદ્ધ આત્માનું ધ્યાન કરવું છે તો અશુદ્ધ કે છે એ કાઢે છે, અને પછી કે છે તો હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. શુદ્ધ ચૈતન્ય ગમે ત્યારે પણ આખા જગતને જોનાર અને જાણનાર. મારો દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ નિગોદની અવસ્થામાં પણ છે અને સિદ્ધની અવસ્થામાં પણ છે. ગમે તેટલું સંસારનું પરિભ્રમણ, ગમે તે યોનિમાં, ગમે તે દેહ, ગમે તે કાય ધારણ કરીએ, તો પણ જ્ઞાન એ મારો પોતાનું છે. જ્ઞાન મારાથી જુદું પડી શકતું નથી. આ મારું છે, આ હું છું. હું છું એ જ્ઞાન સ્વરૂપ છું, હું જ્ઞાયક છું. સમયસરમાં એક ગાથા બહુ સરસ આવે, છઠ્ઠી ગાથા છે, કે હું પ્રમત્ત નહીં, નહીં અપ્રમત્ત, કેવળ જ્ઞાયક હું છું, આત્મા છું. હું પ્રમત્ત પણ નથી, એટલે પ્રમત્ત એટલે આ ઉપયોગવાળો અને ઉપયોગ વિનાનો, એ તો કર્મની અપેક્ષાએ જ. હું તો અખંડ જ્ઞાયક છું. સર્વ પરિસ્થિતિની અંદર હું જાણનાર, જાણનાર, જાણનાર છું જ. જ્ઞાતા, દ્રષ્ટા, સાક્ષી, કરતા, સમભાવી હું આત્મા છું. હું જ્ઞાતા છું, દ્રષ્ટા છું, અને જે કંઈ શરીર ધારણ કર્યું છે એટલે કંઈ ક્રિયા થાય છે એનો હું સાક્ષી છું, એટલે એનોય હું જ્ઞાતા છું. પણ સાક્ષીના રૂપમાં જ્ઞાતા છું, કર્તાના રૂપમાં જ્ઞાતા નથી. જ્ઞાતા, દ્રષ્ટા, સાક્ષી, કરતા, સમભાવી હું, એમાં હું સંભાવ છે મારો, નથી રાગ, નથી દ્વેષ, ઉદાસીન. સ્વરૂપનો કરતા, પરનો અકર્તા, સચ્ચિદાનંદ હું આત્મા છું. સ્વરૂપનો કરતા છું, કેમ કે નહીં તો મારું સ્વરૂપ મને કેવી રીતે ખબર પડે? તો એનો સમયે સમયે કરતા કોણ? ઉપયોગનો કરતા કોણ? હું ચૈતન્ય છું, એ કરતા તો હું છું, આત્મા છું. હું સ્વરૂપનો કરતા છું, પણ પરનો અકર્તા છું, પરનો અકર્તા છું. આવો સચ્ચિદાનંદ, સચ્ચિત અને આનંદ સ્વરૂપ એવો હું આમ વિચાર કરે. શુદ્ધ આત્મ સ્વરૂપ 5 મિનિટ પણ થાય, પણ આત્માના શુદ્ધ લક્ષણો જે પ્રકારે જ્ઞાની પુરુષોએ કહ્યા છે તે આપણી બધી કલ્પનાનો ત્યાગ કરીને, એટલે કૃપાળુ દેવે એના માટે આત્મસિદ્ધિમાં ગાથા આપી છે ઉપાયમાં. આત્મા સતચૈતન્યમય સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તે. આ આત્મા તો કેવળ સત ચૈતન્યમય છે, એ સિવાય કંઈ નથી. સર્વાભાસ, બાકીનું જે કંઈ ભાસે છે તે આભાસ છે. આ આભાસ રહીત હું આત્મા છું એ કરતાં પોતાનું નામ ભાસે કે હું વસંતલાલ આત્મા છું, ખોટું. હું આ શરીરવાળો આત્મા છું, ખોટું. આપણું રૂપ, આપણું નામ, આપણી પર્યાય, આપણો સંબંધ એમાં પ્રગટે કે હું આત્મા છું, આની સામે બેઠા કે હું આત્મા છું, એની અપેક્ષાએ તું બોલ્યો ને આભાસ. પછી તે જ આંખ બંધ કરીને ઓ આમ થઈ જાય છે ને તેમ થઈ જાય છે, આભાસ. અહીંયા કંઈ આવે છે ને, વિમાન આવે છે ને, ઉડો છે ને, પદ્મ બેઠું છે ને, કંઈક થાય, ઘંટડીના રણકાર વાગ્યા છે ને, સુગંધ સુગંધ થઈ રહી છે ને, આ બધા શું છે? બધા મનોવ્યાપાર ચાલે છે હજી તો, આભાસ. તો બહુ સરસ કહ્યું છે ત્યાં, સર્વાભાસ રહિત જેથી કેવળ પામીએ, આત્મા આત્મા જ પામીએ એ મોક્ષ પંથની રીત છે. આ શુદ્ધ આત્માનું ધ્યાન, આ રીત પરમાર્થથી આત્માને પામવાની રીત, કે કેવળ આત્મા મળે એવી રીત લેજો કે જે રીતમાં કેવળ આત્મા પકડાય, આત્માની સાથે એકેય આભાસ આવે નહીં, અને આભાસમાં પોતાપણાનો ભાવ થાય, એ આભાસમાં પોતાના સ્વરૂપનો ભાવ થાય. આ ભ્રાંતિ છે, આ ભ્રાંતિ છે કે મને આમ થયું ને આમ ચાલી રહ્યું છે ને આ કંઈક, ઘણાને તો ઘણી ઘણી કલ્પનાઓ ચાલે છે. પોતે ધ્યાન કરતો હોય ત્યારે પોતાના વિશેની અનંત પ્રકારની કલ્પનાઓ છે, આ કાંઈ અજ્ઞાનના પ્રકાર કાંઈ ઓછા છે. એટલે ત્યાં એને ભ્રાંતિ છે, એ સ્વરૂપમાં નથી. અને કૃપાળુ દેવે એટલા જ માટે કહ્યું બીજી ગાથા, આત્મ ભ્રાંતિ સમ ખરો રોગ. કયો તારા આત્માનો? અજ્ઞાન નહીં, ભ્રાંતિ. અજ્ઞાન હોય તો દૂર થાય, અને અજ્ઞાન દૂર થાય એટલે પછી વાત પૂરી થઈ ગઈ કે સાહેબ આ શું છે, તો કે પેન છે, મને ખબર નહોતી, પેન્સિલ કે પેન્સિલ એ નહોતો જાણતો, બીજા કોઈ દી ન જોયું હોય, જેને ખબર પડી ગયેલા વાત પૂરી, એ બીજી વાર નહીં પૂછે, કેમ કે એ એનું અજ્ઞાન હતું, અજ્ઞાન ટળી ગયું તો વાત પૂરી થઈ ગઈ કે સાહેબ આ શું છે, તો કે પેંડો છે, એમ તમારે ત્યાં પેંડો કહેવાય, આદિવાસી ન જાણતો હોય તો એને પેંડો જોયો, હવે એ બીજી વાર જોશે એમ જ કહેશે કે પેંડો છે, કેમ કે એને કોઈ ભ્રાંતિ નથી. પણ એ પોતે જ માને કે ના ના હું જાણું છું શું છે, તો એને કદી કોઈ પણ પ્રકારનું જ્ઞાન થાય તો આવી ભ્રાંતિ થાય. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, આ રોગ તારો છે સદગુરુ. બસ આટલા માટે વૈદ્ય તારો રોગ જાણે છે. વૈદ્ય શું કામ મૂક્યો સદગુરુને? આત્મા જણાવવા નહીં, કૃપાળુ દેવે આત્મા પકડાવવા નહીં, આત્માનો રોગ પકડાવવા કીધું સદગુરુ. વૈદ્ય શું જા, તારો સદગુરુનું શું કામ છે? ભ્રાંતિ છે આત્માની, આત્માની આપણને આત્માનું અજ્ઞાન નથી. સમજાય ત્યારે સમજવું, આપણને આત્માનું અજ્ઞાન નથી, એ પ્રમાણ ઓછું છે, પણ ભ્રાંતિનું પ્રમાણ માટે સદગુરુની જરૂર છે. સદગુરુ વૈદ્ય સુજાણ, કેમ કે ભ્રાંતિ રોગ છે અને વૈદ્ય રોગનો ઉપાય બતાવશે તને. સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં ઔષધ વિચાર ધ્યાન, એ આ બધા ઔષધ છે વિચાર અને ધ્યાન. શુદ્ધ આત્મ સ્વરૂપનું ધ્યાન એ જ કારણ છે એ તને પકડાવે સદગુરુ, કે બધી ભ્રાંતિથી દૂર થા. અહીંયા કહ્યું કે નિશ્ચય દ્રષ્ટિએ શુદ્ધ આત્માનું ધ્યાન કરવું એ જ મોક્ષ માર્ગ છે. વ્યવહાર ચારિત્ર તો કારણરૂપે છે, અને બાકી એમાંથી કાર્ય શું થાય? તો નિશ્ચય ચારિત્ર. એટલે વ્યવહાર ચારિત્રની યોગ્યતામાં, એટલે આપણું વ્યવહાર ચારિત્ર છે એની યોગ્યતામાં ક્રમશઃ સુધારો થાય, ક્રમે 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 સુધારો થાય. જેટલો જેટલો એની અંદર અજ્ઞાન છે, કર્મનું જોર છે, એ ઘટતું જાય, આ સુધારો થાય. રોગની અંદર જેમ જેમ ઘટતો જાય એમ સ્વાસ્થ્યનો સુધારો થાય, સુધારો થતો જાય એ કહે છે. અને સાધ્ય તરફ પૂર્ણ સ્વસ્થતા, પૂર્ણ સાધ્ય એ આમ પૂર્ણ આત્મા પ્રાપ્ત કરવો એ છે. વિશેષ આ વ્યવહાર માર્ગના પાછા પ્રકાર અવસરે વિચારીશું.